सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदि दर्शितरम्य दिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। निजाश्रितानां सकलातिहन्ता सधर्मभक्ति रवनं विधाता दाता सुखानं मनुषेप्सितानं तनोतु कृष्णो अखिलमंगलम् न। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। ज्वालामुख तो अद्भुत पुस्तक एवं बापाश्रीनी वातोनु एकीकरण एमा अद्भुत प्रकरण ध्यान अंतर्वृत्ति समाधि एनो भाग पहलो पूज्य नारायण मामानु अद्भुत कलेक्शन पाछो बापाना शब्दों में आपणे खूब दिव्य भावे एने मनन करिए। बापा के जो खरेखरो आग्रह राखीने जो ध्यान करवा मांडे ने तो त्रणे शरीर टळी जाय अने महाराजनो साक्षात्कार तरत थाय। आवा अद्भुत आशीर्वाद बापाश्रीए आप्या छे। वड़ी बापा के मोटा मुख साथे बार समागम करवाथी जेवू महाराजनी मूर्तिनुं सुख आवे छे एवं अंतरमां धरवाथी केम नथी आवतुं। तो त्यारे बापाश्री एवं बोल्या जे के साधन दशामां होय त्यां सुधी बाहिरवृत्तिमां सुख अधिक जणाय पण अंतरवृत्तिनुं सुख तो अधिक ज छे। ए तो ज्यारे सिद्ध दशा आवे त्यारे ए अंतरवृत्तिनुं सुख अधिक जणाय ત્યાં સુધી ન જણાય અલમકતો। એટલે જ્યારે અંતર્વૃત્તિનું સુખ આવવા માંડે ને ત્યારે સમજવું કે સિદ્ધ દશાના તરફના પ્રયાણ આપણા શરૂ થઈ ગયા છે। અલમકતો બાહ્યવૃત્તિમાં તો અમથુંય ક્યાં સુખ હતું, એટલે અંતર્મુખી અંતર્વૃત્તિ કરવાનો અલમકતો ખૂબ પ્રેક્ટિસ કરવી, ખૂબ આગ્રહ રાખવો જેથી કરીને સિદ્ધ દશા તરફ જલ્દી પહોંચાય। વળી બાપા કે એક સાધુ ધ્યાન કરે છે અને એ ધ્યાન કરતા કરતા પાછા રોવા માંડે છે તો એનું શું સમજવું? કેવા નાના નાના પ્રશ્નોના પણ બાપાએ ઉકેલ આપ્યા છે કે બાપા કે એ તો બધી સિદ્ધિઓ છેટે દેખાય છે ને અને પાછી અદૃશ્ય થાય છે એટલે એને પામવા માટે એને રુદન થાય છે, બરાબર? એને જેને બાપા કે મહારાજની મૂર્તિનું સુખ આવતું હોય ને કે મૂર્તિ દેખાય ને એને તો અતિશય આનંદ પ્રાપ્ત થાય અને અદૃશ્ય થાય તો પણ એ રોવરાવે નહીં। માટે બાપા કે જે રોવરાવે ને એ માયા હોય એમ જાણવું, જેને મોટા મળ્યા ન હોય અને મોટાનો જોગ પણ ન હોય એને તો બાપા કે ધ્યાન માર્ગમાં વિઘ્ન ઘણા આવે છે। હકીકત છે વાલા મુક્ત, આપણે બહુ ફાવી ગયા છીએ કે મહારાજ બાપાને નાનભાઈ જેવા બહુ મોટા મોટા મુક્તો સોમચંદ બાપા જેવા બધાએ આપણને મળ્યા છે અને એ બધાનું દિવ્ય જ્ઞાન પણ ઉપલબ્ધ છે અને એનું આપણે અત્યારે પણ મનન કરી શકીએ છીએ। એટલે વાલા મુક્તો મોટા પુરુષોનો આગ્રહ એવો છે કે બસ ભગવાનના મૂર્તિના સુખમાં જ ડૂબવું અને એ જ અતિશય આનંદ છે। વળી બાપા કે છેલ્લા પ્રકરણનું 23મું વચનાવત વંચાતું હતું અને એમાં માનસી પૂજાની વાત આવી ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે શ્રીજી મહારાજે માળા માનસી પૂજા જે જે બતાવ્યા છે એ કેટલાક સાધનકાળના બતાવ્યા છે અને કેટલાક સિદ્ધકાળાના બતાવ્યા છે. માટે માનસી પૂજામાં ચૈતન્યને વિશે મૂર્તિ ધારીને દિવ્ય ભોજન જમાડવા અને વસ્ત્ર ઘરેણા પણ મૂર્તિ જેવા જ દિવ્ય તેજોમય ધારવા, પણ ચિત્ર વિચિત્ર ન ધારવા અને સર્વે ક્રિયા બાપા કે પોતાના ચૈતન્યમાં કરાવવી, પણ જુદા જુદા સ્થાન કલ્પવા નહીં. એમ કરતા કરતા બાપા કે ઉપશમ થાય અને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિને જોઈ રહેવું અને બીજો સંકલ્પ કરવો નહીં. આવી અદ્ભુત બાપા ધ્યાન મંગેની ભલામણ કરી રહ્યા છે વાલા ભક્તો. વળી બાપા કે બીજો સંકલ્પ કરવો નહીં, અને વળી બાપા કે મૂર્તિ વિના બીજું સર્વે વિક્ષેપ કરતા છે, અને મૂર્તિનો સાક્ષાત્કાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઉપર કયા પ્રમાણે બધું કર્યા કરવું, ધ્યાન કરવું. ધ્યાન કરતાં બાપા કે એક એક અંગ દેખાય તો એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું, અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું, અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી જીવસત્તાએ જોવાય છે એમ જાણવું. એને પછી બાપા કે મૂર્તિથી ઓરું જ્ઞાન પછી એને રહેતું નથી, અને દેહની ક્રિયા તો મહારાજની ઈચ્છાથી થાય છે, પણ જ્યારે બાપા કે મૂર્તિના સુખમાં ઊંડા ઉતરે ત્યારે બાપા કે એ સુખ વિના બીજું કાંઈ દેખાય જ નહીં. જેમ સૂર્યના રથમાં બેઠા હોય એને રાત્રિ છે જ નહીં એવું થઈ જાય. હે એટલે બાપા અદ્ભુત કહે છે મૂર્તિના સુખમાં ઊંડા ઉતરે તો બાપા કે સુખ વિના બીજું કાંઈ દેખાય જ નહીં. વળી બાપા કે ધ્યાનનું સુખ તો બહુ અલૌકિક છે, પણ જીવને આગ્રહ થતો નથી, અને અંતરવૃત્તિએ કરીને બાપા કે જો પુરુષોત્તમના તેજરૂપ થઈને મૂર્તિને જો ધારે તો બાપા કે બહુ સુખ આવે અને મહાસુખ્યો થઈ જાય. બાપા કે ધ્યાનનો બાપાનો અતિ આગ્રહ છે વાલા મુક્તો. ધ્યાન કર્યા વિના છૂટકો જ નથી, એટલે ધ્યાનનું અંગ પહેલેથી જ પાડી દેવું, પછી પાડવું બહુ અઘરું પડે છે. એટલે વાલા મુક્તો જ્યારે બાપાએ આટલો બધો ધ્યાનનો મહિમા જ્યારે સમજાવ્યો છે આપણને, ત્યારે આપણે ધ્યાનના અતિ આગ્રહી થવું અને ધ્યાન કરવું, અને તો મહાસુખ મળે બાપા કે. અને બાપા વળી પાછું ધ્યાનનો મહિમા સમજાવતા એવું કહે છે કે બાપા કે સેવા ભક્તિ આદિ સાધન કરતાં પણ ધ્યાન કરવું ને એ શ્રેષ્ઠ છે. કે ધ્યાન કરે ને તો એને કોઈ વ્યવહારમાં બાપા કે એને જોડવા પણ નહીં, અને ધ્યાન કરનારે પણ કોઈ વ્યવહારમાં જોડાવવું પણ નહીં, આવો બાપાનો ઈશક છે. એટલે વાલા મુક્તો આપણે પણ ધ્યાનના આગ્રહ થઈને બહુ વ્યવહારમાં જોડાવવું નહીં, અને કોઈને ધ્યાનનો આગ્રહ હોય એને જોડવા પણ નહીં. પછી એકવાર સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ પૂછ્યું કે ભાઈ આપણા મંદિરોમાં નરનારાયણ, પછી રાધાકૃષ્ણદેવ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથજી મહારાજ આદિ અવતારોની મૂર્તિઓ તો બધી પધરાવી છે, તો એ સર્વે મૂર્તિઓ શ્રીજી મહારાજ પોતે જ છે કે પછી એ સર્વે મૂર્તિઓનું આપણે ધ્યાન થાય કે કેમ, એ ધ્યાન થાય કે નહીં, આવો પ્રશ્ન ઈશ્વર બાપા પૂજ્ય આપણા જીવન પ્રાણ બાપાશ્રીને પૂછે છે. ત્યારે આપણા બાપાશ્રી એવું બોલ્યા કે એ મૂર્તિઓ બધી મહારાજ કે પોતાના સંકલ્પે કરીને મહારાજે દેખાડી છે, માટે બધી મૂર્તિઓ સંકલ્પની છે, એનું ધ્યાન થાય નહીં, અને મુક્તનું પણ ધ્યાન ન થાય. ધ્યાન તો સ્વયં શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની જે પધરાવી છે એ મૂર્તિઓનું જ કરવું, અને એ મૂળ મૂર્તિ છે બાબા કે, અને વેશાંતર કરીને જે દર્શન આપે છે એ બધી સંકલ્પ મૂર્તિઓ છે. માટે મૂળ મૂર્તિનું ધ્યાન કરવું, ધર્મદેવ, ભક્તિમાતા અને માણકી ઘોડી એ સર્વે રૂપે મુક્ત થયા હતા, માટે સર્વે અક્ષરધામનો સમાજ છે એમ જાણવું. શ્રીજી મહારાજ છપ્પૈયામાં પ્રગટ થયા ત્યારે દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને ગાંધર્વ ગાન કરવા લાગ્યા, એવું બધું લખ્યું છે. એ પણ બાપા કે મુક્ત જ્ઞાન અને વૃષ્ટિ કરતા હોવા એમ જાણવું, એ મુક્ત જ્ઞાન કરતા હતા દેવ કે ગાંધર્વ એવું ન માનવું. કેમ કે દેવ ગાંધર્વને તો મહારાજના દર્શન કરવાની ગતિ પણ નથી, માટે બધાને મુક્ત ગણવા, બાકી બીજું કોઈ ન ગણવું. વળી બાપા કે જ્યારે આ જીવને મહારાજનું દર્શન થાય છે ત્યારે ઇન્દ્રિયો છે જીવમાં ખેંચાઈ જાય છે, અને જીવને વિશે મહારાજનું દર્શન થાય છે અને તે ઇન્દ્રિયો અને મહારાજ ખેંચે છે. માટે મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ ખેંચાઈને પછી સમાધિ થાય છે. જેમ ચમકની સત્તાથી લો ખેંચાય છે એમ, અને સમાધિમાં બાપા કે તેજ ઐશ્વર્ય અને સામર્થ્ય અને ધામ યાદિકને જો જોવાય છે તો બાપા કે એ સકામ માર્ગ છે, અને એમાં પાછું વિઘન પણ છે. કેમ કે એને કંઈક ધક્કો લાગે ખરો, પણ જે મૂર્તિમાં જોડાય અને બીજું કાંઈ ન ઈચ્છે એ તો બાપા કે નિષ્કામ જ છે. એને સ્વરૂપ સમાધિ કહેવાય, એને કોઈ વિઘન પણ ન થાય. આવી બાપાએ અદ્ભુત ભલામણ કરી છે. હવે બાપા અંતર્વૃત્તિનો અર્થ સમજાવી રહ્યા છે. અંતર્વૃત્તિ તે શું છે? તો બાપા કે અંતરમાં મહારાજને સુખે સુખિયા થવાય, અને જેમ બાળકની ક્રિયા માવતર કરાવે છે, બાળકની સર્વે ક્રિયા માવતર કરાવે છે, એમ દેહની ક્રિયા એ શ્રીજી મહારાજના અનુસંધાન પ્રમાણે કરાવે, પણ એની ખબર પોતાને પણ રહે નહીં. જેમ ગોરધનભાઈની ક્રિયા મહારાજ કરાવતા એમ થાય, એને અંતર્વૃત્તિ કહેવાય. અને એવાને બાપા કે સત્સંગ આખો દિવ્ય જણાય અને કોઈનો અવગુણ આવે નહીં. બહુ અદ્ભુત વ્યાખ્યા બાપા અંતર્વૃત્તિની આપણને આપી રહ્યા છે વાલા મુક્તો. અને ફરીથી આપણે મનન કરીએ. બાપા કે અંતર્વૃત્તિ એટલે શું? ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે અંતરની અંદર એક એક શબ્દ તમે જુઓ, અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય. અંતરમાં હો, અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય, ધનના પંચ વિષયના સ્ત્રીના સુખે નહીં હો, સેના સુખે? અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય. અને જેમ બાળકની ક્રિયા માવતર કરાવે છે ને, નાનું બાળક હોય તો એની સર્વે ક્રિયા માવતર જ કરે ને, એને કરાવે ને એની પાસે, એટલે ટૂંકમાં માવતર જ કરે ને એમ, એમ બાપા કે દેહની જે ક્રિયા હોય એ અંતર્વૃત્તિવાળા માટે બાપા કે એની દેહની જે ક્રિયા છે એ શ્રીજી મહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે, પણ પોતાને એની ખબર રહે નહીં. જેમ ગોરધનભાઈની ક્રિયા મહારાજ કરાવતા એમ થાય, એ અંતર્વૃત્તિ કહેવાય બાપા કે. અને એવાને સત્સંગ બધો દિવ્ય જણાય અને કોઈનો અવગુણ એને આવે નહીં. આ બહુ મોટી વાત થઈ ગઈ. હે, સત્સંગ આખો દિવ્ય જણાય પ્લસ કોઈનો અવગુણ પણ આવે નહીં, આને અંતર્વૃત્તિ કહેવાય બાપા કે. આવા અંગ આપણે વાલા મુક્તો બધાએ કેળવવાના છે, ફરજિયાત છે. કારણ કે અંતર્વૃત્તિ વગર મહારાજનું અંતરમાં સુખ પણ આવે નહીં. એટલે બાપા કે ખૂબ અંતર્વૃત્તિનું અંગ કેળવવું. વળી બાપા કે જેમ વર પરણવા જાય બાપા કે, અને ત્યાં જમે રમે, અને જ્યારે વરને હથેવાળો મેળવવાનો વખત આવે ત્યારે માકડા રમતો હોય ત્યાં જોવા જતો રહે, એમ બાપા કે આ જીવ મહાપ્રભુજીને પામવા સારું સત્સંગમાં તો આવ્યા છે, પણ ધ્યાન કરવા વખતે નવરા રહેતા નથી અને વ્યવહારિક કામમાં વળગી પડે છે, માટે વસ્તુ કેવી પામવી છે એનો તપાસ કરવો, આપણને તો બાપા કે કેવી મોટી પ્રાપ્તિ છે કે હે, માટે એ મૂર્તિને ધારવી, બીજા બધાએ ઠરાવ પડ્યા મૂકવા, તો મહારાજ રાજી થાય. મહારાજ અને મોટા તો જ રાજી થાય ને, એટલે ઠરાવ બીજા બધા મૂકી દેવા, એક મૂર્તિ જ ધારવી, આવડી મોટી મહારાજ કે પ્રાપ્તિ તમારે થઈ છે, એટલે આપણે બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. વળી બાપા કે માનસી માળા માનસી પૂજામાં બોલવા કરતાં પણ બાપા કે સાન કરવામાં વૃત્તિને ઘણી બધી વિક્ષેપ પામે છે, કેમ કે બોલવામાં તો એક સંકલ્પ હોય અને સાન કરવામાં તો ઘણા સંકલ્પ થાય, માટે બાપા કે સાન કરવી નહીં. મોટા પુરુષોનો આગ્રહ તો જુઓ, બાપાનો આગ્રહ પણ જુઓ. વળી બાપા કે કારણ એનું 12મું વચનામત વંચાતું હતું, એમાં કારણ દે છે એ જીવની માયા છે અને પાછી વ્રજરસાર જેવી છે એમ વાત આવી, ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે શ્રીજી મહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે. બાપા કે શું કીધું, શ્રીજી મહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે, પણ તપ આદિક સાધને કરીને કારણ દેહ શેકાતો નથી. જેમ બાપા કે આંબલીનો કાતરો આખા પૃથ્વીમાં આપણે નાખીએ તો યુગે, ફોતરું કાઢી નાખી દઈને ગર્ભ સોતો નાખીએ તો યુગે, અને ગર્ભ કાઢીને જો કાળી છાલે સહિત નાખીએ ને તો યુગે, પણ જો એના ધોળા બીજને નોખું પાડીને જો પૃથ્વીમાં નાખીએ ને અને પાણી રેડીએ ને તો પણ ઉગે નહીં. એમ બાપા કે તપ આત્મનિષ્ઠા અધિક સાધને કરીને કારણ દે શેકાય નહીં, એ તો જ્યારે મહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે કારણ દે બળી જાય, અને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયમાં ક્યાંય એ લેવાય નહીં, ને એમાં અને એમાં જોડાય પણ નહીં. બ્રહ્મકોટીના તથા મૂળ અક્ષરકોટીના ઐશ્વર્યને ઐશ્વર્યમાં પણ જોડાય નહીં, માટે બાપા કે જ્ઞાન પ્રલય કરીને મહારાજની મૂર્તિમાં જોડાવું, ત્યાં સુધી નહીં જોડાવાનું. કેવી અદ્ભુત ભલામણ છે. ભાઈ બાપા સાહેબ એવું બોલ્યા, મોટા પુરુષોનો વાલામુખ તો કેટલો બધો આગ્રહ છે, હે, જેમ બને એમ મહારાજની મૂર્તિમાં નજીક જવાય અને મૂર્તિમાં જોડાવાય એનો કેટલો બધો આગ્રહ. વળી બાપા કે માયા છે એ જીવને ઉપર વળગી હશે કે માઈ પ્રવેશ કરીને ભેળી ભળી ગઈ હશે, આવું પૂછ્યું બાપાને. ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે જેમ બાપા કે આ દર્પણ છે એની ઉપર મેષ વળગે છે બરાબર, અને એ જેમ સૂર્યને બીજું દર્શન આપ્યું બાપાએ કે જેમ સૂર્યને વાદળાનો પડદો આડો આવે છે, એમ બાપા કે આ માયા છે ને જીવ ઉપર ફરી વળી છે, પણ જીવની માહી પેસી ગઈ નથી. અને એ બાપા કે બાપા એને એની કળા સમજાવે છે બાપા કે જ્યારે બાપા કે સ્ત્રી પુરુષ ગામ દેશ ખારું મોડું મીઠું રસના આદિ એ કોઈના ભેદ જ્યાં સુધી ન રહે ત્યારે બાપા કે કારણ દેથી જીવ નોખો પડે છે. બોલો, ત્યાં સુધી નોખો પડતો નથી અને અંકુર બધા બળી જાય છે અને ફેર જન્મવું પડતું નથી, માટે સર્વે માનતાને ટાળીને કારણ દેહને બ્રહ્મયજ્ઞ જે પોતાનો આત્મા એને વિશે હોમવો, એટલે ઇન્દ્રિયોની વૃત્તિઓ માયિક પદાર્થમાં જે ફેલાઈ ગઈ હોય ત્યાંથી પાછી વળી અને બ્રહ્મયજ્ઞ જે પોતાનો આત્મા એ આકારે કરવી, એટલે બાપા કે આત્માને તેજોમય જોયા કરવો, એમાં મહારાજની મૂર્તિને જોયા કરવી, એમને એમ બાબા કે ધ્યાન કરતાં કરતાં પોતાનો કારણ શેકાઈ જાય છે અને બળી જાય છે અને માયાનો પણ નાશ થઈ જાય છે, અને આત્માને મહારાજની મૂર્તિના પ્રકાશને વિશે લીન કરી અને એ આત્માની માઈ મહારાજની મૂર્તિ જોવી, એ અભ્યાસ બાપા કે હંમેશા કરવો. કેટલી અદ્ભુત છે વાત, આત્માને વિશે મહારાજની મૂર્તિના પ્રકાશને વિશે લીન કરી, આત્માને મહારાજની મૂર્તિના પ્રકાશને વિશે લીન કરવાનો અને એ આત્માની માહી મહારાજની મૂર્તિ જોવી, એ બાપા કે અભ્યાસ હંમેશા કરવો હોય એનો. વળી બાપા કે એકને મૂર્તિની સ્મૃતિ જ રહે છે, એકને સાક્ષાત્કાર છે, તો એ બેયને વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ હશે કે કેમ. ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે એ તો વ્યતિરેક જ છે. કેમ? કે મૂર્તિનો બાપા કે સાક્ષાત્કાર છે, એ જ મૂર્તિની સ્મૃતિ છે. પણ જેમ બાળકનો વિવાહનો સંબંધ જ્યાં થયો હોય ત્યારે સુખ આવે બાપા કે, કેટલી અદ્ભુત કથા છે. હા, વહેલા મુક્તો મોટા પુરુષોનો આગ્રહ તો જુઓ. શ્રીજી મહારાજને પોતાની મૂર્તિમાં જોડવા માટે બાપા કે એકને તો મહારાજની મૂર્તિની સ્મૃતિ જ રહે છે, એકને તો સાક્ષાત્કાર છે, બેયને વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ હશે કે નહીં આ પ્રશ્ન છે. ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે તો વ્યતિરેક જ પ્રાપ્તિ છે કે બેયને, કેમ કે મૂર્તિનો સાક્ષાત્કાર છે એ મૂર્તિની જ સ્મૃતિ છે ને. પણ જેમ બાળકનો વિવાહનો સંબંધ જ્યાં થયો હોય ત્યાં એને વૃત્તિ રહે ને, પણ પલળીને ઘેર આવે ત્યારે સુખ આવે એવું છે ને આ લોકની રીત પ્રમાણે, એમ બાપા કે જે સ્મૃતિવાળા હોય એને સાક્ષાત્કારવાળા જેવું સુખ ન હોય એટલો ફેર રહે છે. અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જવાય ત્યારે મન ભૂલે અને મહારાજની મૂર્તિનું સુખ આવે. જેમ બાપા કે આંખો મીચે તો અંધારું થાય અને ઉઘાડીએ તો અજવાળું થાય, એમ અંતરવૃત્તિ જો કરે તો મૂર્તિનું સુખ આવે અને મૂર્તિ દેખે, અને બહાર વૃત્તિ લાવે તો આ બ્રહ્માંડ દેખે, એવી આ વાત છે. વળી બાપા કે કારણ મૂર્તિનું ધ્યાન સી રીતે કરવું? ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે મૂર્તિના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજરૂપ પોતાને માનીને એને એ તેજમાં મૂર્તિ ધારવી. લ્યો, આવું કારણ મૂર્તિનું ધ્યાન કરવાની લટક મોટા આપણને આપી રહ્યા છે વાલા ભક્તો, બહુ અદ્ભુત છે. એમાં એમ કીધું બાપાએ કે મૂર્તિના તેજમાં પોતાના આત્માને લીન કરવાનો અને પછી એને તેજરૂપ પોતાને માનીને એ તેજમાં મૂર્તિ ધારવાની, અને એ મૂર્તિ ધારતા ધારતા દેહને ભૂલી જવાય અને ઉપશમ થઈ જાય, એ જ ખરું જ્ઞાન છે, એ જ ખરું જ્ઞાન છે બાપા કે. અને વળી બાપા કે સંકલ્પ તે શું અને વિકલ્પ તે શું કે? તો કે બાપાશ્રી એવું બોલ્યા કે પદાર્થનો ઘાટ થાય એ સંકલ્પ કહેવાય, અને એ સંકલ્પ જ્યારે વારંવાર થાય ત્યારે એને વિકલ્પ કહેવાય. એટલે જે સંકલ્પ થયો હોય જે વિધિ જે પ્રકારે થાય, વિવિધ પ્રકારે થાય ને, જે સંકલ્પ થયો એ વિવિધ પ્રકારે થાય એને વિકલ્પ કહેવાય બાપા કે. અને વળી બાપા કે જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે. એટલે વાલા મુક્ત બીજે અને ખોટા ઘાટ પણ થઈ જાય છે. તો આવા ખોટા ઘાટ અને બીજે હેત થઈ જાય તો આજે મૂર્તિનું સુખ આવ્યું નથી એમ માનવું બાપા કે. હે, મોટા પુરુષોની કળા કેવી છે! એટલે બાપા કે આવી રીતે જો મૂર્તિમાં રસબસ થઈને જોડાય નહીં ત્યાં સુધી આપણે બીજી હેત થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે વહેલા મુક્તો મહારાજની મૂર્તિ આત્માને વિશે દેખે ને ત્યારે બાપા કે વાસના મૂળમાંથી બળી જાય છે. મૂળમાંથી વાસનાને બાળવા માટેનો બાપા ઉપાય બતાવી રહ્યા છે વહેલા મુક્તો. અને વળી બાપાશ્રી કૃપા કરીને પાછી વાત કરી કે ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે બાપા કે. શું કીધું બાપા કે? ધ્યાનનો જો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો બાપા કે ભાગીને પાછા આવતા રહીએ છે. ત્યારે માસ્તર કેશવલાલે કીધું કે જો ધ્યાનમાં મૂર્તિ દેખાય તો કાંઈ બહાર ન આવે કોઈ કે. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા કે કાર્યમાંથી પ્રીતિ ટાળી અને જો ધ્યાન કરે તો સુખ આવે અને પછી પાછું ન અવાય. માટે માયાના કાર્યમાંથી અને મૂળ પુરુષ અને બ્રહ્મકોટીના અક્ષરકોટીના સર્વેના સુખમાંથી બાપા કે પાછા વળવું. કેટલો બધો આગ્રહ છે મારા ભક્તો, મોટા પુરુષોનો આગ્રહ તો જો. કે માયાના પદાર્થમાંથી અને તથા મૂળ પુરુષ અને બ્રહ્મકોટિના અક્ષરકોટિના સુખમાંથી અને ઐશ્વર્યમાંથી લુખા થવું, માયિક સુખ તો બાપા કે રાખના પડીકા જેવા છે, એમાં જે માલ મનાણો છે એ તો એને અર્થે મહાદુઃખ સહન કરીને માયા ભેળી કરે છે. તો જ્યારે સાચા સુખમાં માલ બનાવી તો એને અર્થે શું ન થાય? એ જો ખરો થઈને બાપા કે ધ્યાન કરવા માંડે તો બાપા કે જ્યાં જ્યાં વૃત્તિ જાય ને ત્યાં ત્યાં મહારાજ મૂર્તિ ભાષે બોલો. અને જે શ્રીજી મહારાજને શરણે આવ્યા છે એને બાપા કે આ વાર્તા જીવન દોરી રૂપ છે, પણ જે આજ્ઞા લોપીને વર્તે એને કહે કે કૃપા કરો તો બાપા કે એ ગાંડો છે. બાપાએ આ અદ્ભુત વાત કેવી કીધી, જીવન દોરી રૂપ છે કે એવી આ અદ્ભુત વાત બાપા આપણને કહી રહ્યા છે. બાપા કે સંકલ્પ બહુ થાય છે તો એનું કેમ કરવું? ત્યારે બાપાશ્રી એવું બોલ્યા કે એ તો મલિન અશુદ્ધ આહાર અને અશુદ્ધ સંગનો સંસ્કાર એની સાથે બંધાયેલો છે, એના માટે જો બાપા કે આહાર શુદ્ધ કરે અને મહારાજની મોટાની આજ્ઞા પાળવાનો આજ્ઞા જે પાળનારા હોય એનો સંગ કરે તો બાપા કે ભૂંડા સંકલ્પની ભૂંડા જે સંકલ્પ સંસ્કાર જે છે એનો નાશ થઈ અને શુભ સંસ્કાર બંધાય છે, એટલે માહિત ઘાટ પછી થાય નહીં. માટે દેશ કાળાદિકને શુભ સેવા આજ્ઞા પ્રમાણે દેહ નિર્વાહ કરવો, બીજા ઠરાવ બધા પડ્યા મૂકી ધ્યાન ભજન કરવું, તો મહારાજ અને મોટા સહાયમાં પડીને મૂર્તિ સિદ્ધ કરાવે. અને જે નબળાનો જોગ રાખે અને એ મલિન આહાર રાખે તો મહારાજ મોને મોટા સહાય કરતા નથી, એટલે માયા એને પછી પરાભવ પમાડે છે. કેટલી અદ્ભુત કથા છે વલ્લભભક્તો. મોટા પુરુષોનો આગ્રહ ધ્યાન અંગેનો કેટલો બધો છે એ આપણે એમના શબ્દોથી જોઈ શકીએ છીએ. વળી આવો યોગ મળવો એ અતિશય દુર્લભ છે, તો આપણે મહારાજને બાપાને મોટાઓને બધા મુક્તોને પ્રાર્થના કરીએ કે અમારે બધાને આ પ્રતિલોમપણે ધ્યાન કરવાની લટક અમને સિદ્ધ થાય, અમારા જીવનમાં એમાં એપ્લાય કરી શકીએ એવી અમ સર્વે ઉપર ખૂબ ખૂબ કૃપા વર્ષાવો એવી મહારાજ અને મોટાના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. તો વાલા મુક્તો, આજે આપણે આવો યોગ મળ્યો છે તો બાબા કે આપણે પૂરું પોતાનું પૂરું કરી લેવું. રાજી રહેજો વાલા મુક્તો, આશીર્વાદ આપજો, આનંદમાં રહેજો અને પ્રતિલોમ ધ્યાન કરીને મૂર્તિ જ સિદ્ધ કરી લેજો. જય સ્વામિનારાયણ.